నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐయాణం నమో వజ్రాయణం నమో లోయే సహస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
और ज्ञातापने की अवस्था हो रही है
नहीं इसमें ज्ञाय ज्ञान ने एवी ज्ञातापने की अवस्था
एवी ज्ञाता दशा थई रही छे
तो
पण एने ज्ञाता छु एम जाणवानु छोड़ी ने पर हूं क्रोधी छु एम जाने छे अने जाणता हूं क्रोधी छु एनो करता
पण माने छे ने माने थी गयो करता थी गयो स्वामी थी गयो हूं क्रोधी छु ने स्वामी थी गयो ने
એટલે એમાં બે નિશ્ચય ગયા દ્રવિનો નિશ્ચય ગયો ને પર્યાયનો નિશ્ચય
બે ગયા એટલે
બે પ્રકારના સ્વભાવ છે, દ્રવી સ્વભાવ છે, કારણ કવિદત શુદ્ધ ધ્યાયક છે, જાણનાર છે, અને પર્યાય સ્વભાવ પણ છે કે એને જાણનાર ને જાણવા રૂપે પરિણમે છે.
એવો પર્યાય સ્વભાવ છે,
બે સ્વભાવ નો ત્યાગ કરે છે. અવસ્થાનો ત્યાગ કરે છે, જ્ઞાતા દ્રષ્ટા રૂપ અવસ્થાનો ત્યાગ કરે છે. તો એ અવસ્થામાં જે જણાઈ રહ્યું છે એની દ્રષ્ટિનો પણ ત્યાગ કરે છે.
થઈ ગયું ને, કેમ કે જે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવા જ્ઞાનનો ત્યાગ કરે છે ને. હા, એ સામાન્ય જ્ઞાનનો તેરો ભાવ
છે.
વાંચા રહી હોવાથી તેને વાંછાથી થતો પણ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી, તેથી તેને મટાડવાના લીલાદ્રી વાંછા સમ્યક દ્રષ્ટિને ચારિત્રગુણના ઉદયને લીધે હોય છે. લીલાદ્રી વાંછા હોય છે, પીડા સહન ન થાય તો એનો ઈલાજ કરવા માટે વાંછા આવે છે, ઈચ્છા. પરંતુ તે વાંછાનો કરતા પોતે થતો નથી, સ્વામી નથી એટલે કરતા નથી. કર્મનો ઉદય જાણી તેના જ્ઞાતા જ રહે છે, માટે વાંછાકૃત મંદ તેને નથી.
જ્ઞાતા છે માટે
બંધ નથી, ફરી વાત એ છે. હવે નિર્ચિકિત્સા ગુણની ગાથા કહે છે, બોલો ગાથા.
સૌ કોઈ વિશેષ રૂપ સ્વભાવ જે નહીં ધારતો, ચિન્મૂર્તિ નિર્વિચિકિત્સ.
ટીકાકાર કેશવ મિત્રજી સંપૂર્ણ એક નાયક ભાવ ભાઈ પણ આને લીધે બધા વસ્તુ ધર્મ પ્રત્યે જો ગુસ્સાનો તેને અભાવ હોવાથી ગ્લાની નથી કોઈ પ્રત્યે ધર્મ પ્રત્યે, નિર્વિચિકિત્સા જો ગુસ્સા રહિત છે તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી, પરંતુ ધીરે ધીરે છે. હવે એક જગુપ્સાનો અભાવ કયો એનો ખુલાસો કરે છે. સમ્યક દ્રષ્ટિ વસ્તુના ધર્મ પ્રત્યે અર્થાત ક્ષુધા તૃષ્ણા શીત ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે તો પણ પોતે તેનો કરતા હતો નથી, કરતા નથી, જ્ઞાતા છે બસ, તેથી તેને જુગુપ્સા કરત બનતો નથી. પરંતુ પ્રકૃતિ રસ તેને કરી જાય છે તેથી વિધેરક થાય છે. આખી દ્રષ્ટિ પ્રધાન જબરજસ્ત શાસ્ત્ર છે, દ્રષ્ટિના ગુણ થી બધું સવું થઈ જાય છે અને દ્રષ્ટિના દોષ થી બધું અવળું છે. ગમે એવા બાહ્ય ચારિત્ર પાડે કે ગમે એટલા શાસ્ત્રો ભણે, ન્યાય વ્યાકરણ આદિ માગતી સંસ્કૃત, પણ દ્રષ્ટિ વિપરીત છે તો કઈ પણ ફાયદો નથી. લેશ માત્ર મહાભારત અંગીકાર કરે 28 વર્ષ અને શાસ્ત્રનું પઠન પાઠન કરે, પણ દ્રષ્ટિ વિપરીત છે કઈ ફાયદો નથી. મને દ્રષ્ટિ શુદ્ધ થઈ ગયા પછી એને કાંઈ ગણતા બી ન હોય કે કાંઈ શાસ્ત્રનું જ્ઞાન ન હોય. એટલે પૂછો કે આત્મામાં કેટલા ગુણ, કે એ મને ખબર નથી. હું તો મને તો મારા આત્મામાં સુખ ને જ્ઞાન એવું લાગે, બીજું કઈ નથી ખબર. ક્યાં ગુણ સ્થાને તમે છો એ ખબર, હું તો આત્મામાં છું. કાંઈ ભણેલો ન હોય અને વ્રતાદી પાળતો ન હોય એમ તો પણ નિર્જરા છે, અને વ્રત પાળવા છતાં શાસ્ત્ર ભણવા છતાં બંધાય છે, દ્રષ્ટિનો દોષ માત્ર. આ ગુરુદેવ ગમે આવતો અંધારું હતું, અંધારું બિલકુલ હજી અંધારું છે. ગુરુદેવની હવા નથી જે દેશમાં જે ગામમાં, જોયું છે આપણે, તમે તો વધારે ખાતરી હોય. હવે અગુઢ દ્રષ્ટિ અંગની ગાથા કહે છે, બરાબર બોલો. સંગુઢ
સંગુઢ સત્ય દ્રષ્ટિ ધારતો મૂળ દ્રષ્ટિ રહિત સમત
દ્રષ્ટિ નિશ્ચય જાણો. ટીકા, કારણ કે સમ્યક દ્રષ્ટિ એક જ વાત, એક જ વાક્ય આવે પેલું. કારણ કે સમ્યક દ્રષ્ટિ સંકોચ્યો અને એક નાયક સ્વભાવ વૈપણને લીધે બધાય ભાવોમાં મોહનો અભાવ હોય છે. એ પરિણામ થયો નાયક ભાવ વૈપણને લીધે. જ્ઞાતાને જાણવા રૂપે પરણે છે એટલે નાયક ભાવ મય થઈ ગયો, જ્ઞાનમય. બધાય ભાવોમાં વ્યંજરાધિકાર છે ને, બધાય ભાવોમાં મોહનો તેને અભાવ હોવાથી અમૂઢ દ્રષ્ટિ છે. તેથી તેને મૂઢ દ્રષ્ટિ કદ બંધ નથી, પરંતુ નિર્જરા છે. આવા સમ્ય દ્રષ્ટિ સર્વ પદાર્થના સ્વરૂપની યથાર્થ જાણે છે. તેને રાગદ્વેષનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્ર મોના ઉદયથી ઈષ્ટનિષ્ઠ ભાવો ઉપજે તો પણ, ઈષ્ટનિષ્ઠ ભાવો ઉપજે તો પણ તેને ઉદયનું બળવાન પણ જાણીને તે ભાવોનો પોતે કરતા થતો નથી. તેથી તેને મૂળ દ્રષ્ટિકૃત બનતો નથી. પ્રકૃતિ રસ્તે કરી જતી હોવાથી જેરજરા થાય છે. હવે ઉપગુહન ગુણ જરા વિસ્તારથી લેશે. જે સીધ ભક્તિ સહિત છે, ઉપગ્રહ છે, તેને મૂર્તિ તે ઉપગ્રહણ કર સંકિત દ્રષ્ટિ. એનું કાથાનો અર્થ જે ચેતીતા સિદ્ધની એટલે શુદ્ધાત્માની ભક્તિ સહિત છે. સિદ્ધની ભક્તિ કહીએ એટલે શુદ્ધાત્માની ભક્તિ એમ. નિમિત્તાધીન દ્રષ્ટિ વાળાને સિદ્ધની ભક્તિ એટલે આ સિદ્ધની ભક્તિ, ઉપાદાનની દ્રષ્ટિ વાળાને સિદ્ધની ભક્તિ એટલે સુધાત્માની. શુદ્ધાત્માની ભક્તિ સહિત છે અને પર વસ્તુના ધર્મો પ્રત્યે ધર્મોને ગોકુનાર છે, અર્થાત રાગાદી પ્રભાવમાં જોડાતો નથી. ગોકુનારનો અર્થ બોલો, રાગાદી પ્રભાવમાં જોડાતો નથી, ગોપવે છે પ્રભાવોને. તે ઉપગુણકારી સમીર દ્રષ્ટિ જાણો. સિદ્ધ ભક્તિ યુક્ત સિદ્ધની ભક્તિ સહિત એટલે સુધાત્માની ભક્તિ સહિત. ટીકા, કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્રીને એક નાયક ભાવ વૈપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, લ્યો એમાં ગોપવાનું હતું. ટીકા, કારણ કે વૃદ્ધિ કરતો હોવાથી ઉપભ્રહ ઉપગુહન અને ભલે ઉપભ્રહ અર્થાત આત્મશક્તિનો વધારા છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી અર્થાત મંદતાથી થતો મન નથી, પરંતુ નિદ્રા છે. શક્તિને વધારે છે સમયે સમયે સમય દ્રષ્ટિ. હજુ બહુ શાસ્ત્ર છે. એટલે દોષને ગોપવે છે, એટલે કે એમાં એકત્વ બુદ્ધિ કરતો નથી, ગમતા કરતો
નથી. વ્યવહાર ઉપગુણ કી પરિભાષામાં એસા હતા કે સાધર્મી કે દોષ કો છિપાના છે પર એના ગુણોને આગળ કરવું જોઈએ
એમ આવે છે.
એવી રીતે એમાં પણ એસા એમ લેતા હતા, અધ્યાત્મ બહુ સરસ લેતા કે આ પણ સાધર્મી છે ને, ધર્મી છે ને આત્મા, એની પર્યાયમાં રાગાદી વિકાર થઈ જાય તો એને છુપાવી દેવાનું, એને આગળ નીકળવાનું, અને અનંત ગુણોં કા પિંડ ઉસકો આગે કરના બસ. ગુણવાન હું મેં, નિર્દોષ હું, એમ એને આગળ કરવાનું. એનું નામ ઉપવાનંગ છે. ગુરુદેવ કેતા હતા ને એમ, કઈ ની કઈ ભૂલ થઈ જાય તો કઈ ની કઈ જવા દેવા રીતે.
એ તો વાત બી છે, કોઈના દોષ તો જોવા. એક જરાક રાય કેટલો દોષ હોય ને તો પાળ જોડો બનાવી દે. રાય કેટલો દોષ, બહિર્દ્રષ્ટિ વાળા તો બહિર્દ્રષ્ટિ થી જોવે. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય, ઇન્દ્રિય જ્ઞાન ના વિષયમાં દોષ જણાય,
એમાં ગુણ
ના જણાય.
ગુણ આવે તો ગુણ પ્રગટ થઈ જાય, તો જ્ઞાન પ્રગટ થઈ જાય. ઉત્પન્ન થાય છે તો જેમાં દોષ નથી એમાં પણ એ તો દોષ જુએ છે. એની બુદ્ધિ તો જુઓ, કૃષ્ણ આતા હે સુવર, સુવર હોતા હે ના ભૂંડ, ભૂંડ
ભૂંડ
સુવર કી દ્રષ્ટિ નંદન વન મેં ભી વિષ્ટા કો ખોજ લેતી હૈ, એવો વાક્ય આવે છે શાસ્ત્ર માં. સુવર કી દ્રષ્ટિ નંદન વન મેં ભી વિષ્ટા કો ખોજ લેતી હૈ. હવે નંદન વન માં વિષ્ટા નું શું કામ છે?
એ જ્ઞાની માં દોષ નું શું કામ? જ્ઞાની માં પણ એ દોષ જુએ છે.
દોષ જ જોવાની દ્રષ્ટિ હોય છે મોટા ભાગે. જોવા
ગુંડ જેવી દ્રષ્ટિ, ગુંડ છે.
અરે દોષ કોકનો જણાય જાય તો પણ છુપાવો
જોઈએ,
એને કોઈ દિવસ આગળ કરીને કોઈની પાસે વાત જ ન કરે. આત્મારથી જુદા દુકાન છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં, એકાંત પાંચ ઇન્દ્રિયના વિષયમાં લપેટાયેલા છે. પાંચ ઇન્દ્રિયના વિષયથી ખસીને ઇન્દ્રિયાતીત આત્માનો વિચાર કરવાનો ટાઈમ નથી. આવા સમ્યક દ્રષ્ટિ ખૂબ ગ્રહણ ગુણ સહિત છે. ખૂબ ગહન, ગુહન એટલે ગોપો તે અહીં નિશ્ચયને પ્રદાન કરીને કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડેલો છે. નિશ્ચયને પ્રદાન કરીને કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી. એને જાણવાનું બંધ કર્યું, તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે. એ લક્ષમાં નથી આવતું.
બસ કેમ કે દ્રષ્ટિ સિદ્ધ ભગવાન ઉપર પડી છે,
પડી છે બસ. અને આત્મશક્તિનો વધારનાર છે. ગુણ નું બીજું નામ ઉપગ્રહણ પણ છે. ખુલાસો કરે છે બીજું ઉપગ્રહણ એટલે વધારવું તે. સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વશક્તિઓ વધે છે, આત્મા પુષ્ટ થાય છે, માટે તે ઉપબ્રહ્મ ગુણવાળો છે. આ રીતે સમ્ય દ્રષ્ટિની આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો થોડો લેખીય ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે, તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી. પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે. સારો ખુલાસો.
એના કુંકુંદ આચાર્યની ગાથા સમર્થ બહુ સરસ. એના ટીકાકાર અમરચંદ આચાર્ય એ પણ બહુ સમર્થ, અને એના ભાવાર્થ કરતા પણ એના યોગ્ય છે.
યોગ્ય 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 ખરેખર અનુવાદ પેલો સારો, ભાવાર્થ સારો પેલો. આનો અનુવાદ કરવો સાધારણ નથી.
આવો આધ્યાત્મિક ગ્રંથ એ પણ પોતાનો
અનુવાદ સારો થયો. અત્યાર સુધી અનુવાદની કોઈ ટીકા નથી કરી કે આ અનુવાદ આ ગાથાનો આમ જોઈને આમ જોઈ, કોઈ ટીકા નથી કરી. સપ્રમાણ બધાને માન્ય થઈ ગયું. બે 200 વર્ષમાં કોઈ ટીકા કરી નથી. એટલે સંસ્કૃત પ્રમાણે અનુવાદ કર્યો છે. કેટલા ભાવાર્થ તો બહુ સારા છે.
દ્રષ્ટિ નિર્મળ હોય તો જ આ બધું.
નિર્મળ દ્રષ્ટિ વગર આ સમયસરનો અનુવાદ
અને આચાર્યનો મર્મ સમજીને ભાવાર્થ મૂકવો એ કોઈ સાધારણ વાત નથી,
બહુ અસાધારણ છે. હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે. કારણ કે સમ્ય દ્રષ્ટિ ટંકોત્કર્ણ જ્ઞાયક સ્વભાવ કોણે લીધે, જો પોતાનો આત્મા માર્ગ થી ચ્યુત થાય તો પોતા માટે સ્થિતિકરણ છે. તો પોતાનો આત્મા માર્ગથી અર્થાત સમય દર્શના ચરિત્ર મોક્ષ માર્ગથી ચૂક થાય તો તેને માર્ગમાં સ્થિત કરવો, ફરીથી પાછો આત્માનું અવલંબન લઈને મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય કરતો હોવાથી સ્થિતિકારી છે. તેથી તેને માર્ગથી ચૂક થવાના કારણે તો બંધ નથી, પરંતુ નિર્જરા છે. પરંતુ ઉદય આવેલા કર વર્ષ દઈને ખરી જતા હોવાથી નિર્જરા છે. કેવી કેવી વાતો શાસ્ત્રોમાં પરિસ્થિતિ ભજે છે, આવી પરિસ્થિતિ ભજે છે. સમય દ્રષ્ટિની વાત છે. બધાને માટે છે.
Thank you.
કરી છે એટલે જેમ કે દાખલા તરીકે દુર્ગમ દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધામાં આવી ગયો, સમીર દર્શન ભલે નથી થયું પણ શ્રદ્ધામાં આવી ગયું ઊંચા દ્રષ્ટિ, અને પછી કોઈ એવો સમાગમ થઈ જાય કે અન્ય મતમાં ચાલ્યું રહે તો ફરીથી પાછો એને ખ્યાલ આવે કે આ તો ખોટું થઈ ગયું, તો મૂળ માર્ગમાં તો એ સાચું હતા, ખોટો માર્ગ છે, પાછો ફરીથી પાછો આવી જાય. એવી રીતે અંદરના પરિણામોમાં પણ કોઈ ફેરફાર થતો હોય એ તો એ જાણે ને, બીજો કોણ જાણી શકે? આ તો સ્થૂળ દાખલું તમને આપ્યું. જેમ કે સમયસાર શાસ્ત્ર હાથમાં અહીંયા છે, 11 ભાગ છે, ટેપો છે, બધું છે સાધન, અને બીજા પુસ્તકો વાંચવા મળે અન્ય મતના, બચાવ કરે કે હું તો જાણવા માટે કહું છું, બચાવ ખોટો છે, ખબર છે કે આની ખોટી ખોટી છે તોય વાંચે, પછી જો ચેતી જાય તો પાછું સ્થિતિકરણ કરીને પાછો આવી જાય, ન ચેતો તો બવારી જાય. એક તો સમ્યક દ્રષ્ટિ વમાઈ જાય એ માર્ગથી ચૂત થયો, પાછો સમ્યક દ્રષ્ટિ થઈ જાય. બીજું પાંચમે છઠ્ઠે ગુણસ્થાને હોય ને ચોથે આવી ગયો તો પાછો પાંચમે છઠ્ઠાનો પુરુષાર્થ થતી ગયો, ચારિત્ર નું એટલે માર્ગ થી ચૂત થવાના કારણે માર્ગ થી ભ્રષ્ટ થઈ ગયો એના કારણે થતો બંધ પાછું લખ્યું ને કે ચૂત થાય તો તેને માર્ગમાં સ્થિતિ કરતો હોવાથી, એમ સ્થિતિકારી છે, પાછો સ્થિતિમાં આવી ગયો એટલે નિર્જરા છે, અને જે સ્થિતિથી ભ્રષ્ટ થયો હતો અને એવો બંધ થતો હતો હવે બંધ થતો નથી, એમ પાંચમાંથી ચોથામાં આવી ગયો દાખલા તરીકે તો પાછો ચોથામાંથી પાંચમાં આવ્યો જાય એમ. અટલા અથવા માનો કે નગ્ન 12માં તો વેશ હોય અને ચોથે હોય જીવ, તારે ખબર પડે આનંદ નો વોટ આવી ગયો ઘણો તો પાછો એકાગ્ર ધ્યાન નો અભ્યાસ કરીને પાછો પાંચમે છઠ્ઠે આવી જાય એમ. એ તો પરિણામમાં પોતે ખબર પડે, બીજે કોને ખબર હોય? બાય વેશ તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાન ચોથે આવી જાય, અરે પેલે આવી જાય તો પાછું ચોથે પાંચમું છઠ્ઠું લઈ લઈએ. ભાગરંદી આચાર્ય શું થયું? ચારિત્ર થી ચૂત થયા પાછળ સ્થિતિકરણ આવી ગયું એમ. એવી રીતે
એમાં કેવળ પોતાનું જ લીધું છે, પરનું નથી લીધું,
પોતાનું વ્યવહારમાં પરનું હોય છે, નીચેમાં આપ સોનું જ હોય છે. જે પોતાના સ્વરૂપથી મોક્ષ માર્ગની ચોથતા પોતાના આત્માને માર્ગમાં મોક્ષ માર્ગમાં સ્થિત કરે તે સ્થિતિકરણ ગુણયુક્ત છે. એટલે મોક્ષ માર્ગથી ખસી ગયો હોય પાછો મોક્ષ માર્ગમાં આવી જાય એમ, તેને માર્ગથી ચૂત થવાના કારણે થતો પણ નથી, પરંતુ ઉદય આવેલા કર્મરસ્તીને કરી ગયો થવાથી નિર્જરા છે, સ્થિતિકરણ થઈ ગયું માટે નિર્જરા છે, નકર તો બંધ થાય. હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છે, 235 માં આવી ગયા આપણે, તો આ તો પૂરું થવાય,
આજે પૂરું થઈ જશે.
અચ્છા. સાંજે પૂછતા છે અવાજ બધું બહુ લાંબો છે એમાં બધા આઠ ગુણ ના નિશ્ચય વ્યવહાર બધું ઉતારીને સમજાવશે અને પછી તો ભાવાર પૂરો થશે આજે તો પૂરો થઈ જશે આજે ડેફિનેટ પૂરું થશે પછી
સાપેક્ષ છે
દ્રષ્ટિ તો નિરપેક્ષ છે. વસ્તલપણું એટલે પ્રતિભાવ, વાત્સલ્ય પ્રીતિ. જે જીવ મોક્ષ માર્ગની પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો, અનુરાગ વાળો હોય, તેને માર્ગની અપ્રાપ્તિ થતું તો બંધ નથી. મિથ્યા દ્રષ્ટિને બંધ હોય આને તો બંધ નથી. કર્મ રસ્તેને કરી જતા હોવાથી નિર્વિરાજ છે. બહુ સારી વાત વાત્સલ્યમાં અભેદ બુદ્ધિ ની વાત કરી છે ને. હવે પ્રભાવના ગુણ ની ગાથા કહે છે. બોલો. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કર્ણે નાયક ભાવ વૈપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, જ્ઞાનની એટલે જ્ઞાનની દર્શનની ચારિત્રી બધી સમસ્ત શક્તિને એટલે વ્યક્તિને પ્રગટ કરવા, વિકસાવવા, ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી આ પ્રભાવના તો અંદર છે,
અંદર જ છે.
પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી અર્થાત જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી થતો બંધ નથી, પરંતુ નિર્જરા છે. જ્ઞાનની વૃદ્ધિ સમય સમય થાય છે, શક્તિને વધારવી તે પ્રભાવમાં છે. પ્રભાવના એટલે પ્રગટ કરવું. લ્યો, પ્રભાવના નો અર્થ ટૂંકો પ્રગટ કરવો, ઉદ્યોત કરવો વગેરે માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે, આત્મસન થઈને અનુભવ કરે છે, વધારે છે, તેને પ્રભાવના અંગો છે. તેને અપ્રભાવના કર્મ નથી, કર્મ કરી જાય છે, તેથી નિર્જરા બંધ થતો નથી અને નિર્જરા છે. આ નિર્જરા અધિકારમાં લાઈન છે, શક્તિની વૃદ્ધિ વધે નિર્જરા. આ ગાથામાં નિશ્ચય કરવાનો સ્વરૂપ કયું છે? જે જીનબીમને રથમાં સ્થાપીને નગર વન વગેરેમાં ફેરવી વ્યવહાર પ્રકારમાં કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી જ્ઞાનરૂપી રથમાં આત્માને સ્થાપી મનરૂપી જ્ઞાનરૂપી માર્ગમાં ભ્રમણ કરે, પોતે પોતામાં ભ્રમણ કરે, તે જ્ઞાનની પ્રભાવના સમય દ્રષ્ટિ છે, તે નિશ્ચય પ્રભાવના કરનાર છે. આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમય દ્રષ્ટિ જ્ઞાનીને નિશંકિત આદિ આઠ ગુણો નિર્જરાના કારણ કયા, એવી રીતે અન્ય પણ સમ્યકના ગુણો નિર્જરાના કારણ જાણવા, આઠ કયા છે ઘણા હોય એમ. આ ગ્રંથમાં નિશ્ચય પ્રધાન કથન હોવાથી આખા સમયસારમાં નિશ્ચય પ્રધાન કથન હોવાથી નિશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ સ્વાશ્રિત સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ સારાંશ આ પ્રમાણે છે. જે સમય દ્રષ્ટિ આત્મા પોતાના જ્ઞાન સંધાનમાં નિશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહીં અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિશંકિત ગુણ હોય છે. એક બીજું, જે કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિકાંક્ષિત ગુણ હોય છે. ત્રીજું, જે વસ્તુના ધર્મ પ્રત્યે ગ્લાની ન કરે તેને નિર્ચિકિત્સા ગુણ હોય છે. ચોથું, જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, યથાર્થ જાણે, અમૂઢ છે. યથાર્થ જેવું સ્વરૂપ છે એ અમૂઢ છે, સ્વરૂપને નથી જાણતો તે મૂઢ છે. મૂઢતાને મૂઢતાને એટલી વ્યાખ્યા, તેને અમૂઢ દ્રષ્ટિ મૂકાય છે. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે તેને ઉપગુણ ગુણ હોય છે. છઠ્ઠું, જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં થાપે તેને સ્થિતિકરણ ગુણ હોય છે. જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે તેને વાત્સલ્ય ગુણ હોય છે. આ બધા પરિણામના ધર્મો છે. ગુણ એટલે પરિણામ. જે આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે તેને પ્રભાવના ગુણ હોય છે. આ બધા ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મ બનતો હતો કર્મ તેનો થવા દેતા નથી. વળી આ ગુણના સદભાવમાં ચારિત્રમોના ઉદયરૂપ શંકાદી પ્રવર્તે તો પણ તેમની શંકાદીની વિરાજ થઈ જાય છે. નવો બંધ હતો, કારણ કે બંધ તો પ્રધાનતાથી વિદ્યાર્થીઓની હયાતીમાં થયો છે. વિદ્યાર્થ ગયા પછી બંધ થતો નથી. આ શાસ્ત્રમાં સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોના ઉદય નિમિત્તે સમ્યક દર્શને જે બંધ ગયો છે ગોમર સારાદીમાં તે પણ નિર્જરા રૂપ જ જાણવો, નિર્જરા સમાન જ જાણવો. બંધ છે એ નિર્જરા સમાન, બોલો. બંધ ગયો છે પણ તે નિર્જરા સમાન છે, બંધ રૂપે નથી. કારણ કે સમ્યક દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્મના ઉદય વખતે બંધાયેલું કર્મ કરી જાય છે. સમ્યક દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્મના ઉદય વખતે કરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ કરી જાય છે. શું કહે છે? કારણ કે સમ્યક દ્રષ્ટિએ જે પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું, ઠીક, અજ્ઞાન વખતે બંધાયેલું કર્મ, બંધાયેલું કર્મ કરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ કરી જાય છે. એટલે એને બંધ હોવા છતાં નિર્જરા સમાન જાણવું, એ કરવા માટે બંધાય છે. એ બંધાય છે, બંધાય છે પણ બંધમાં નિમિત્ત નહીં થાય
એટલે નિર્જરા.
હું કર્મ થોડું બંધાય છે પણ પછી બંધની પરંપરામાં નિમિત્ત નહીં થાય. એ ઉદય આવીને ખરી જશે, બંધને આપણે નહીં કરે એમ કહેવામાં. થોડું કર્મનો બંધ થાય છે પણ નિર્જરા વધ છે, નિર્જરા સમાન છે. કેમ કે નવું કર્મ જે બંધાય છે એ બંધની પરંપરા ની રીએ વિદ્યાર્થ નથી. એટલે એ પણ અત્યારે બંધાવણો, એ પણ ઉદયમાં આવીને કરવાનું
છે.
અને જૂનો વિદ્યાર્થ અવસ્થામાં બંધાયેલું કર્મ જો આવીને કરી જાય છે તો સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં બંધાયેલું કર્મ તો ખરે. ન્યાય શું આપ્યો કે વિદ્યાર્થની અવસ્થામાં જે કર્મ બંધ હતો અજ્ઞાન અવસ્થામાં, એ જો કરવા મળે છે, અજ્ઞાન અવસ્થામાં બંધાયેલું કર્મ ખરે છે તો જ્ઞાન અવસ્થામાં બંધાયેલું થોડું કર્મ સાધક અવસ્થામાં બંધાયેલું કર્મ તો ખરે જ ને, એમ કે છે. એમાં શું નવીન છે?
એટલે નિર્જરા સમાન છે, એ બંધ પણ નિર્જરા સમાન છે.
સારી વ્યાખ્યા કરી. અલ્પકાળમાં મુક્તિ થવાની છે, પછી થોડો બંધ થાય એ ખરવા માટે આવે છે. બંધની પરંપરા ન રહી ને, એનો કાળ તો મોક્ષ થવાનો ઓછો છે. હવે જવાનો સમ્યક દ્રષ્ટિ છે ને, સારી પડી જઈ ક્લાસો સારો બંધ છે પણ અબંધ સમાન છે, ઉદય છે પણ નિર્જરા માટે છે.
વાહ બહુ બઢિયા, મારે વાહ, આ તો કોઈ રીતે ન્યાય.
બંધાય છતાં નહીં બંધ બંધતો, બંધાય છતાં નહીં બાંધતો, આ તત્વ સ્થિત અડોલ. કર્મ બંધાય છતાં નહીં બાંધતો, આ ભોગવે છતાં નહીં ભોગવતો, તત્વ સ્થિર કરો. ભોગવે છે તો રાખ્યું પણ નહીં ભોગવા સમાન. એમ
માર્મિક વાત છે
એ શ્લોક ઊંચો મને લાગે તો, એમાં વધારે બે વાત તો ઠીક, પણ દેખતો છતાં નહીં દેખતો, એ ઊંચી વાત એને કરી. ઇન્દ્રિય જ્ઞાન એને દેખે છે પણ પોતે એને દેખતો નથી એમ કે છે. કેટલું અભેદ થાય છે ને, કેટલું જ્ઞાન આત્માને જાણે છે, ભેદ ભેદ પડે છે પરને જાણે, અને એ ભેદ નો સ્વામી નથી,
નથી કરતા નથી, ભેદ નો કરાવતા નથી, અનુમોદક નથી.
આત્મામાં પરિણામ નથી તો કરે ક્યાંથી? અને પરિણામ સ્વયં થાય છે
તો કરે
ક્યાં? થવા યોગ્ય ને કોણ કરે? ને આત્મા કરતા છે માટે કરતા નથી.
બહુ સરસ. જે સ્વયં થાય છે એને કોણ કરે?
અને અને આત્મા કરતા છે છોડીને કેમ કરે? એ તો જ્ઞાતા છે. સાધક ના વ્યવહાર ને અપનાવી
લીધું
ધ્યાને પ્રયોજન કરતા નહીં, કરતા છે વગેરે કેવડી લોકા લોકો એવો વ્યવહાર તો ઘણો છે.
સાધક પણ જ્યારે અંદર જાય છે ત્યારે વ્યવહાર નો નિષેધ કરી અંદર જતા
ત્યારે
અજ્ઞાની અપનાવી લે છે,
એ અપનાવી લે છે એટલે સમય દર્શન થતો નથી
એને ઉપાધે માની લીધું
ને, એને ઉપાધે માની. આત્મા વ્રત નો આદર કરતો નથી, શુભ ભાવ નહીં, બહુ આદર કરવા માંડ્યો. શુભ ભાવ તે મિથ્યાત્વ નથી, શુભ ભાવ નો આદર અંદર માં છે, એનો આદર છે એટલે આત્માનો અનાદર છે.
ચોક્કસ અનાદર,
આત્માનો અનાદર હોય ત્યારે શુભ ભાવ નો આદર હોય.
સહી વાત.
નવીન બંધાયેલું કર્મ પણ કરી જાય છે, એમ પૂર્વે બંધાયેલું કર્મ કરે છે એમ અચાણે બંધાશે એ પણ કરી જશે. તેને તે કર્મ ના સ્વામીપણા નો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી. આગામી બંધ થાય છે એનો સ્વામી નથી, માટે એ બંધરૂપ જ નથી. બંધાય છતાં નથી બંધાતું કર્મ, કર્મ બંધાય છે હા, નથી બંધાતું કે નહીં, કામ બંધાયેલું કે નહીં, બંધાય છે વાત સાચી,
બાંધે છે કે નહીં
બાંધતું.
વાંચો નથી માટે એને નહીં ભોગવવું પડે,
અનુભવવું પડે,
ખરી જશે એમને થવા યોગ થાય છે, બંધ થવા યોગ થાય છે ને નિર્જરાય થવા
યોગ કરે છે. આ નવો બંધ થાય છે, થવા યોગ થાય છે ને જાણનાર
જણાય છે અને નિર્જરા થવા યોગ થાય છે ને જાણનાર
જણાય છે. બધું થવા યોગ થાય છે, સંવર નિર્જરા ને મોક્ષ થવા યોગ થાય છે ને જાણનારો જણાય છે. થવાયોગ થાય છે એ જણાતું નથી, જેવી રીતે કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વ નથી. દાખલો સારો આપ્યો, પૈસા ઉછીને લાવ્યા વેપાર માટે, વર્તમાનમાં તે દ્રવ્યથી કઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત પ્રમાણે ગણીને આપી દે છે. છ મહિનાનું ઉધાર લાયા મુદતે, છ મહિના પૂરા થયેલા આપી દે પછી પોતાનું કામ કરી લે. નિયત સમય આવતા સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તો પણ તે પ્રતિ મમત્વ નહીં હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી. દાખલો આપ્યો, ધણીને દઈ દીધા બરાબર છે, લ્યો પૈસા ઘરમાં પડ્યા છે આપ્યા નથી તો આપી દીધા બરાબર છે, મમત્વ નથી. તેવી રીતે જ્ઞાની કર્મ દ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી. કર્મ નામનું દ્રવ્ય પરાયું જાણતો હોવાથી ન બંધાય છે, તેને તે પ્રત્યે મમત્વ નથી. થોડો ટાઈમ રહેશે ને પછી નીકળી જશે.
ભાઈ બહુ રહેશે, ખુલે આપને બહુત. નવા બંધમાં ક્ષણિક યોગ ઉપયોગ નિમિત્ત થાય છે. હું નિમિત્ત થતો નથી, કરતો તો નથી પણ હું નિમિત્ત નથી. આખા નિમિત્ત નૈમિત્તિક ને જાણે છે, પરાયું જાણે છે,
પરાયું જાણે છે.
પરાયું જાણવાની રીત આ છે,
આરે છે એ જ રીત છે. જ્ઞાની કર્મદને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી, માટે તે ભોજું દોવા છતાં કર્મ બંધાય છે, ભોજું છે છતાં નિર્જરી ગયા
સમાન જ છે.
નિર્જરી નથી,
નિર્જરી ગયો
ગયો સમાન છે એમ જાણવું. બંધ ને પણ નિર્જરા સમાન છે એમ કહ્યું. બંધ થયો છે ઉદય એવું નથી, ખેરું નથી. હજી દાખલો આપ્યો ને કે પૈસા લીધા અને છ મહિનાની મુદત હતી, એને પૈસા પડ્યા છે એના પર મમતા નથી, માટે એ ચૂકવી દીધા બરાબર જ છે એમ કે
છ મહિના પહેલા ચૂકવી દીધા,
ચૂકવી દીધા જયારે લેવો તેથી તે સમયથી ચૂકવી દીધા,
ચૂકવી દીધા. હા ઠીક વાત,
કેમ કે મમતા નથી,
મમતા નથી,
બાકી વસ્તુ છે પૂછીને લેવા છે પાછા આપી દેવાના. જો બેટા 5000 રૂપિયા લેવા છો વેપાર માટે પણ આપણે 6 મહિનાની મુદત છે, સરાફની હાથે લેવા છે પાછા આપી દેવાના છો, ભલે બાપુ આપી દેશે તો એ 5000 નો ધણી કોઈ ન થાય, એનો ધણી પારકો છે.
એના ધણી નું જ્ઞાતા છે ને,
એટલે
પોતે ધણી પણ થતું નથી.
હા આનો ધણી બીજો છે એટલે પોતે ધણી થતો, એમ રાગ નો માલિક ઉદ્વલ છે માટે પોતે એનો ધણી થતો. હવે નિશ્ચયની વાત કરી, ગુણો પ્રત્યે વ્યવહારની વાત કરે છે. આ નિશંકિતાથી 8 ગુણો વ્યવહાર નહીં, વ્યવહાર મોક્ષ માર્ગ પર નીચે પ્રમાણે લગાવવા. જીન વચનમાં સંદેહ ન કરો, ભય આવે વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં તે નિશંકિત પણ છે. સંસાર દેહ ભોગની વાંછાથી તથા પર પરમંતની વાંછાથી વ્યવહાર મોક્ષ માર્ગથી ડગવું નહીં તે નિષ્કાંક્ષિત પણ છે. અપવિત્ર દુર્ગંધ વાળી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મોક્ષમાં પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાની ન કરવી તે નિર્ચિકિત્સા છે. દેવગુરુ શાસ્ત્ર લોકની પ્રવૃત્તિ અન્યમતાદિકના તત્વાર્થનું સ્વરૂપ ઇત્યાદિમાં મૂળતા ન રાખવી યથાર્થ જ્ઞાની પ્રવૃત્તિ તે અમૂળ દ્રષ્ટિ છે. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગમન અથવા ઉપગ્રહણ છે, ભ્રમ છે. સમજાણી ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરો. દાખલા તરીકે ઉદય ભાવ છે, ગુરુદેવ બીમાર થયા હોય અને દવા લીધી, સમજી ગયા, ઔષધ લીધું તો એ સહન ન થાય તો લઈ લીધું તો એને એ દોષને ગૌણ કરો. ઇત્યાદિ એવા દોષો તો ઉદય ભાવના સાધક અવસ્થામાં આવે છે. એક તો અહીંયા સુધી તો બરાબર, અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી વ્યવહાર શ્રદ્ધાથી ભ્રષ્ટ ન થવું, કેમ કે વ્યવહાર શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય તો સમાગમ છૂટી ગયો, ખલાસ થઈ ગયું. તો અનુભવ તો એની પાસે હતો, અનુભવની વાત એ શીખડાવે.
આ બહુ કિંમતી વાત છે.
એ તો પેલા વાત તો બરાબર છે, સમ્યક દ્રષ્ટિનો જે દોષ જુએ છે ને એની લાયક જ નથી ખરેખર. હું તો એમ કહું છું,
સાચી વાત છે, બરાબર છે,
એ ધર્મને લાયક નથી.
બિલકુલ સહી વાત.
એક વખત તમે એને અહીંયા ખાઈપા પછી ડગેલી દોષ ન હોય ને દોષનો આક્ષેપ આપે તોય ડગેલી ને દોષ આવેલો દેખાઈ જાય તો ડગેલી. ધર્માત્મામાં કર્મના ઉદયથી એમ એ સ્વામીથી ને દોષ નથી કરતો, આવી પડે છે દોષ. એની યોગ્યતા થવા યોગ થાય છે બેન, ખલાસ. જેને થવા યોગ થાય છે બેઠું ને એને આત્મા દોષ કરે છે.
રોમે રોમમાં બેસવું જોઈએ ખરેખર.
અશુદ્ધ આત્માને પ્રાપ્તિ કરે છે નિરંતર. દોષ નો કરનાર જોયો ને, જાણનારે દોષ આત્મામાં નથી માટે આત્મા એને કરતો નથી, સ્વેર થાય છે માટે કરતો નથી, પોતે અકર્તા છે માટે કરતો નથી. આ હકીકત છે. આપણે ભાગશાળી
છે, બહુ જ ભાગશાળી ભાઈ.
આપણે પ્રત્યક્ષ ગુરુ જોતા હતા, આંખમાંથી આંસુ આવતો જોતા મળ્યા ત્યાં વેળા શ્રીમદ રાજચંદ્ર વિમાન કરતો હતો. નાની વયા ગયા, આપણે મોડા પડ્યા, આપણે સમકાલીન જન્મ મોડો થયો આપણને અને વયા ગયા. ત્યાં મળી ગયા, તમે આવજો શું કરશો અંદરથી સ્પૂર્ણ થઈ લાગે છે.